સજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 4/4/2015.
વચનામૃત પરથારો ચિહ્ન.
એવા જે શ્રી સજાનંદ સ્વામી મહારાજ તેની મૂર્તિના જે ચિહ્ન તે પ્રથમ લખીએ છીએ. શ્રીજી મહારાજના બે ચરણારવિંદના તળામાં ઉર્ધ્વ રેખા છે. તે કેવી છે તો અંગૂઠાની પાસે જે આંગળીઓ તેની બે કોરે નીકળી છે ને પાનીની બે કોરે નીકળી છે ને જમણા પગના અંગૂઠાના થડમાં ઉર્ધ્વ રેખાને મળતું જવનું ચિહ્ન છે. અને તે જમણા પગના તળામાં ઉર્ધ્વ રેખાની બે કોરે કમળ, અંકુશ, ધ્વજ, અષ્ટકોણ, વજ્ર, સ્વસ્તિક, જાંબુફળ એમના ચિહ્ન છે. ને જમણા પગના અંગૂઠાના નખમાં એક ઊભી રાતી રેખાનું ચિહ્ન છે. ને એ જ અંગૂઠાને બાહેરલે પડખે એક તિલ છે. અને એ અંગૂઠાની પાસેની જે આંગળી તેનું જે અંગૂઠાની કોરનું પડખું તેમાં એક તિલ છે. અને જમણા પગની છેલ્લી આંગળીના બહારના પડખામાં નખની પાસે એક તિલ છે. અને ડાબા પગની ઉર્ધ્વરેખાની ડાબી કોરે શ્યામ એવા બે ચિહ્ન પાસે પાસે છે. અને વળી એ ઉર્ધ્વરેખાને મળતું જ ફણાના થડમાં એક વ્યોમનું ચિહ્ન છે. અને ડાબા પગના તળામાં ઉર્ધ્વરેખાને બે કોરે ધનુષ, કળશ, મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, અર્ધચંદ્ર એમાંના ચિહ્ન છે. અને બે પગના તળા રક્ત છે. ને બે પગના અંગૂઠા ને આંગળીઓના જે નખ તે રક્ત છે. ને ઉપડતા છે ને તેજસ્વી છે. અને બે પગના અંગૂઠા ને આંગળીઓની ઉપર ઝીણા ઝીણા ને કોમળ એવા રોમના ચિહ્ન છે. અને બે પગના અંગૂઠા અને તેની પાસેની બે આંગળીઓ તે ઉપર ચાખડીના ઘસારાના ચિહ્ન છે. અને બે પગની જે બહારની ઘૂંટીઓ ને તેથી હેઠે આસનના ઘસારાના ચિહ્ન છે. અને જમણા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નળીને ઉપર એક નાનો તિલ છે. અને એ પગના સાથળને બહારલી કોરે એક મોટું ચિહ્ન છે. અને ડાબા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નળીને ઉપર એક મોટો તિલ છે. ને તેથી ઉપર પાસે જ એક નાનો તિલ છે. અને એ પગના ઢીચણને બહારલે પડખે એક ચિહ્ન છે. અને કટીભાગને વિશે બે કોરે ધોત્યું પહેરાના ઘસારાના શ્યામચિહ્ન છે. અને સદા શીતળ એવું જે ઉદર તે ઉપર ત્રિવળી પડે છે. અને ઊંડીને ગોળ એવી જે નાભી તેની બે કોરે તિલ છે. જેમાં જમણી કોરે તો નાભીના કાંઠા ઉપર છે ને ડાબી કોરે તો નાભીથી જરાક છેટે છે. અને જમણી કૂખમાં એક મોટો તિલ છે ને તેની પાસે બીજો નાનો તિલ છે. અને નાભીથી ઉપર 2 તસુને છેટે 3 તિલ છે. તેમાં બે નળીની ઉપર એક છે ને એક વચ્ચે છે. અને તે વચલા તિલથી 2 તસુ ઉપર એક એક તિલ છે. ને ડાબે પડખે કૂકથી ઊંચે ને બગલથી હેઠે મોટા 4 તિલની એક ઊભી હાર છે. ને તેની પાસે બહારલી કોરે એક બીજી નાના 4 તિલની ઊભી હાર છે. અને હૃદયને વિશે રોમનું શ્રીવત્સ ચિહ્ન. અને છાતીને વચ્ચે અર્ધચંદ્રને આકારે 5 તસુ પોળું ને જરાક રાતું એવું એક મોટું ચિહ્ન છે. તે જમણી કોરે કાંઈક વિશેષ ચડતું છે. ને એ ચિહ્નને વચ્ચે જરાક ડાબી કોરે એક મોટો તિલ છે. અને એ તિલથી ડાબી કોરે 2 આંગળને છેટે એક તિલ છે. ને તેથી ડાબી કોરે 2 તસુને છેટે ડાબા સ્તનથી ઉપર 1 તિલ છે. અને 2 સ્તનથી ઉપર 2 છાપના ચિહ્ન છે. અને જમણી ભુજાની પાસે માયલી કોરે ઊભી ઓળે 4 તિલ છે. અને જમણી ભુજામાં મૂળથી 3 તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે. ને તે છાપના ચિહ્નને પડખે બહારલી કોરે નાના 4 તિલ છે. ને જમણી કોણીથી હેઠા ને કાંડાથી ઊંચા 2 તિલ છે. અને જમણા હાથની ટચલી આંગળીના મૂળથી ઉપર 1/2 આંગળને છેટે એક નાનો તિલ છે. અને ડાબી ભુજાના મૂળથી 3 તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે. અને ડાબી કોણીથી 2 તસુ હેઠો હાથને ઉપલે ભાગે 1 તિલ છે. અને ડાબા હાથના અંગૂઠા પાસેની જે આંગળી તથા વચલી આંગળીએ 2ની વચ્ચે 1 તિલ છે. અને એ અંગૂઠા પાસેની આંગળીના નખની પાસે માયલી કોરે એક નાનો તિલ છે. અને ડાબા હાથના પોચા ઉપર 1 તિલ છે. અને 2 હાથના જે નખ તે રક્ત છે ને ઉપડતા છે ને તેજસ્વી છે. અને તે નખના જે અગ્રભાગ તે અતિ તીક્ષ્ણ છે. ને 2 હાથના જે તળાણ તે રક્ત છે ને તે તળામાં જે રેખાઓ તે થોડી થોડી શ્યામ જણાય છે અને બે હથેળીના મૂળથી ઉપર આઠ તસુ ઊંચા બે છાપના ચિહ્ન છે અને બે કોણી શ્યામ છે અને કંઠના ખાડાની વચ્ચે એક તિલ છે ને એ તિલથી જરા છેટે એક નાનો તિલ છે અને દાઢીથી હેઠો એક તિલ છે અને ડાબા ખભાથી બે આંગળ હેઠો વાસામાં એક રોમે સહિત એક મોટો તિલ છે અને એ તિલથી હેઠો એક તિલ છે ને વળી તેથી હેઠો બીજો તિલ છે અને કરોળની જમણી કોરે ડોકથી બે તસુ હેઠો એક તિલ છે અને જમણી ખરપડી ઉપર એક નાનો તિલ છે અને કરોડથી જમણી કોરે વાંસાની મધ્યે ચાર તિલ છે અને નાસિકાની પાસે જમણી કોરે એક મોટો તિલ છે અને એ તિલથી ઊંચો ને આંખના ખૂણાથી હેઠો પાસે જ એક નાનો તિલ છે અને બે નેત્રની જે હેઠલી ને ઉપરની પાપણો તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે અને નાસિકાને ઉપર શીળીના ચાઠાના ઝીણા ઝીણા ચિહ્ન છે અને મુખમાં જમણી કોરે હેઠલી જે પ્રથમની ડાઢ તેમાં શ્યામચિહ્ન છે ને જીવહા તે કમળના પત્ર સરખી રક્ત છે અને ડાબા કાનને માયલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન છે અને વિશાળ ને ઉપડતું એવું જે લલાટ તેને વિશે તિલકને આકારે ઊભી બે રેખા છે અને વળી લલાટને વિશે જમણી કોરે કેશથી હેઠું એક ચિહ્ન છે અને જમણા કાનની બુટ્ટી પર એક નાનો તિલ છે અને તાળવાની ઉપર એક મોટો તિલ છે ને શિખાથી આગળ સમીપે એક તિલ છે અને શિખાથી પછવાળે જમણી કોરે ત્રણ તિલ છે અને એ વિના બીજા પણ ઝીણા ઝીણા તિલ શરીરમાં કેટલાક છે અને શ્રીજી મહારાજની જે મૂર્તિ તે અતિશય રૂપ ને સુંદરતા ને મધુરતા તેણે યુક્ત છે અને તે મૂર્તિ પુષ્ટ છે ને અતિશય શોભાયમાન છે અને તે મૂર્તિના દર્શનને કરનારા જે ભક્તજન તેમના મનને ને નેત્રને હરી લે એવી તે મૂર્તિ છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે ને શાંત સ્વભાવે યુક્ત છે અને દુર્ગપતનને વિશે શ્રી ગોપીનાથજીની મૂર્તિ જેટલી ઊંચી છે તેટલી જ શ્રીજી મહારાજની મૂર્તિ ઊંચી છે અને શ્રીજી મહારાજની મૂર્તિના જે કરચરણ આદિક સર્વે અંગ તે સામુદ્રિક શાસ્ત્રમાં જેવા કહ્યા છે તેવા છે. આવી રીતે શ્રીજી મહારાજની મૂર્તિના જે ચિહ્ન તે પોતાની સ્મૃતિને અનુસારે લખ્યા છે.
સ્વામીની વાતુ પ્રકરણ 10 સર્વદેશી સમજણ
વાત 51મી. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી છે, આજ તો તમારા જેવા ભાગ્ય કોઈના નથી, કોઈ જાતનો ઉપદ્રવ જ નથી, માટે પાઠ લેવો ને કીર્તન શીખવા. અહીં સાંજે સવારે બપોરે રાત્રે સભા થાય છે, જગતમાં આવું કોઈએ કર્યું નથી ને કોઈ કરશે પણ નહીં. વાત 52મી. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી છે, ખુમાણોમાં સત્સંગ થયો તે કૃપાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીને પુણ્ય કરીને મહા મહા દાખડે સત્સંગ થયો છે. સત્સંગ વધી બહુ જાશે, પણ આમાં જેનાથી નહીં પડે તે જાતો રહેશે. એક જણ જવાનો થયો, તે એક મહિના સુધી અમારી પાસે પેચુટી કરાવી, પછી વયો ગયો, માટે કોઈ જાણી જાણીને માંદા થાશો નહીં. કૃપાનંદ સ્વામી અને અમે જ્યાં જાતે સત્સંગ કરાવ્યો છે ત્યાં હજી ડાકલું નથી પેઠું, પણ બીજે બધે ડાકલા અને શાસ્ત્રી પાઠ પેશી ગયા, તળ વડતાલમાં પણ ડાકલા પેઠા છે. વાત 53મી. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી છે, જગતના જીવને લોકમાં મોટાઈ થાય એ કર્તવ્ય છે ને આપણે ગોપીઓના જેવી ભક્તિ થાય એ કર્તવ્ય છે, પણ એ કર્યું થાય. બીજું સાધુના લક્ષણ શીખવા તે કર્તવ્ય છે, માટે સાધુ થાવું પરચો એ જ નિષ્કામી વર્તમાન કોઈ રાખી શકે નહીં. એક વૈરાગી 84 વર્ષે બગડ્યો, તે અણવાણે પગે બધા તીર્થ કર્યા, પણ ઝીંઝરીના માર્ગીના મંદિરમાં રાત રહ્યો, ત્યાં તીર્થના વખાણ કર્યા, પછી રાત્રે બે બાવીઓ પગ ચાપવા આવી ને ભ્રષ્ટ થયો. ત્યારે વૈરાગી ભણેલો હતો તેથી સૂજ્યું જે ભૂંડું થયું, પછી તો કેવા લાગ્યો જે જગન્નાથ ડબોયા, બદ્રીનાથ ડબોયા, રામનાથ ડબોયા, ઝીંઝરી મેં સબ ડબોયા, હાય હાય, જિંજરીમાં મેરા સબ છીન લિયા, હવે શું થાય? પછી ગામના પટેલને વાત કરી ત્યારે ઉલટા સૌ તેને વઢવા લાગ્યા.
પર્યો ન ઉપતિતો બિંદુ કોટી પૂજા વિનશ્યતિ, જપોહાની તપોહાની બ્રહ્મ હત્યા પદે પદે, માટે પારાવાર જીતે સો દુસરો પરમ હે.
એવું તો પશુ પક્ષી દેવ મનુષ્યમાં ક્યાંય વ્રત નથી. વાત 54મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આ સભાનું દર્શન કરે તો પંચમા પાપ બળી જાય, એવું આ દર્શનનું ફળ છે. પણ જીવને આ દર્શનનો મહિમા નથી. એક હરિજને સૌ સાધુને પાકનો એક એક લાડુ આપ્યો ને મહારાજ ઘોડે ચડી બીજે ગામ જવા તૈયાર થયા. ત્યારે અમે એક સાધુને કહ્યું જે તમે અમારા ભેળા મહારાજના ઘોડા સાથે દોડો તો લાડુ આપીએ. એટલે કહે બહુ સારું. પછી મહારાજના ઘોડા સાથે અમે દોડ્યા, તે દર્શન કરતા જઈએ ને મહારાજ મંદ મંદ હસતા જાય ને અમે તો આડે માર્ગે ખેતરમાં દોડીએ, તે જે આડું આવે તે ટપી જઈએ, પણ દર્શનમાં ખામી આવવા ન દઈએ. એમ ઠેઠ સુધી દર્શન કર્યા ને ઓલ્યા સાધુ પણ લાડુ સારું ઠેઠ સુધી દોડ્યા. એવો દર્શનનો મહિમા હોય તો શું ખામી રહે. વાત 55મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે 22ના બરવાળામાં એક વાણિયાને તાવ આવ્યો, એટલે અમને કહે તાવ ઉતારો. ત્યારે અમે કહ્યું સત્સંગી થાવો તો તાવ ઉતારીએ, એટલે કહે સત્સંગી તો ન થાવ. પછી અમે કહ્યું વરતાલ દર્શને આવો તો તાવ ઉતારીએ, એટલે કહે મારો કાકો અંબાજી આવે તો હું વરતાલ આવું. પછી તાવ ઉતર્યો એટલે અમારી પાસે આવ્યો ને કહે વર્તમાન ધરાવું. પછી અમે તેને વર્તમાન ધરાવ્યા તો પણ વર્તમાન ન રાખ્યા. માટે એવા પાપીના દર્શન થાય તો પંચ મહાપાપ લાગે છે. બરવાળામાં અમને શરીરે કસર જેવું હતું ત્યારે કાળો સુતાર કહે થાકલો ખાવો, હમણાં બીજે જશો નહીં. એટલે અમે કહ્યું 10-20 લાખનું સોંપ્યું હોત તો કલાકમાં કલ્યાણ કરત, પણ મહારાજે આખી પૃથ્વીનું સોંપ્યું છે તે એક ઠેકાણે બેસી રહે કેમ ફાવે. વાત 56મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આપણે લાભનો તો કંઈ પાર નથી, પણ શિક્ષાપત્રીના અક્ષર જેટલા લોભશે તેટલું દુઃખ જરૂર આવશે. રૂપિયા કોઈને સુખે નહીં રહેવા દે, માટે અન્નનો સંગ્રહ રાખજો. ઘોડા રાખવા શીખ્યા છે એ પણ ખોટું છે, કોઈના જમાન ન થાવું, તે સારું કલ્યાણભાઈને નિયમ ધરાવ્યું હતું. વાત 57મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે બાયુના પ્રસંગમાંથી ટીબકડી કપાય એવું છે.
ચંદાકુ લંછન દિયો કિયો રાવણ કુળ નાશ, ઇન્દ્રહુકી ઉપહાસ સુની સાધુ ભયે ઉદાસ. સાધુ ભયે ઉદાસ દેખી ઇતિહાસ કિનું કી, પરે જો ત્રિયા કે પાસ કહો રહી લાજ કિનું કી. દાખત મુક્તાનંદ રહે ગુરુ રાખે, જાકુ રાવણ કુળ વધકીઓ દિયો લંછન ચંદાકુ. નારી સે નાગણ ભલી ડસ્યા મરણ એકવાર, દૂષિત ત્રિયા કે ડંખ સે જામણ મરણ અપાર. જામણ મરણ અપાર ઝેર કો પાર ન આવે, ચતુરાસી કી ચોટ કોટ કલ્પાંત ભ્રમાવે. દાખત બ્રહ્માનંદ ચઢે તન દ્રષ્ટ સમારી, જગમે અધિકી જાણ નાગણી હુસે નારી. સુજ્ઞેષુ કિમ બહુના, માટે ચેતી જાજો.
માટે ચેતી જાજો. વાત 58. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ડોડા ચોરવામાંથી બાવાને ઝટકો લાગ્યો. નાગેરમાં પહર ચારવા ગયા ત્યાં સૌને ડોડા ખાવાનો મનસુબો થયો. ત્યારે બાવો કહે લ્યો લઈ આવો. પછી બાવો વાડ ઠેકીને વાડામાં પડ્યો ત્યારે વાડના ધણીએ જાણ્યું જે ચોર છે, એમ ધારી બાવાને ઝાટકો માર્યો, તે ફાફળ પડી ગયો. માટે ચોર માર્ગે કરીને પેસવું નહીં ને નિસરવું પણ નહીં. ખડ ફૂલ તથા ધૂળ સોતની ના પાડી છે.
તૃણમ વા યદિ વા કાષ્ઠમ પુષ્પમ વા યદિ વા ફલમ અનાપૃચ્છન નહિ ગૃહણાનો હસ્તછેદન અર્હતિ.
માટે લોપાશે તેટલું જરૂર દુઃખ આવશે. વાત 59. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, પીપલાણામાં નરસિંહ મહેતાને દીકરે સંગી ઓરાવ્યા, તે દુઃખ આવ્યું, કમીગઢના રૈયા દેસાઈએ ના કયા છતાં રૂપિયા દઈને પટલાઈ લીધી, તેમાંથી દુઃખ થયું, લાલેભાઈએ સંગી રાખ્યો, પછી તેને અળસાવવા માંડ્યો, તે કહે નહીં જાઓ, પછી પાંચસે કોરી દીધી ત્યારે છૂટકો કર્યો, એમ દુર્જન સાથે વ્યવહાર કે લેણ દેણ કર્યામાંથી ઘણા દુઃખ આવે છે, માટે વ્યવહાર શીખવો જેવું મનુષ્ય તે પ્રમાણે તેને કામ બતાવવું, જલા ભક્તને બજારે મોકલવા અને પુરુષોત્તમ દાસને ઢોરમાં મોકલવા તે ન આવડ્યું કહેવાય. વાત 60મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, ખટ દર્શનનો વિશ્વાસ ન કરવો. જેસંગભાઈના દીકરાને એક બાવે ગીતા ભણાવી, તે બ્રહ્મ કોદાળ કરી મૂક્યો, પછી ગોપાળાનંદ સ્વામીએ ફરી ગીતા ભણાવીને પાછો સત્સંગી કર્યો, માટે કુસંગી એ તો બુદ્ધિ ફરી જાય છે ને સત્સંગ પણ ટળી જાય છે. વાત 61મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આ ભગવાન ક્યાં ને આપણે ક્યાં, દેશ દેશમાં પંડે ભગવાન ફર્યા છે તથા સાધુ ફર્યા છે, એટલે મહા દાખડે સત્સંગ થયો છે, મોરે તો ભક્ત ભગવાનને ખોળતા ને આજ તો અવળી ગંગા ચાલી છે, તે ભગવાન ભક્તને ખોળે છે, અમે જાળે જાળે ભમીને સત્સંગ કરાવ્યો છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 27. કપટ નિષ્કપટ. શ્રી હરિએ જેતલપુરના મહોલ પર વાત કરી કે દંભી જેટલું કંઈ કરે છે તે લોકને દેખાડવા કાજે કરે છે, દંભીનું કોઈ બીજું નહીં પણ પોતે જ પ્રમાણ કરે છે. સત્સંગમાં જેટલા દંભી છે તે સાચા સંતને હરિજનો કરતા પોતાનું વર્તન અધિક દેખાડે છે અને સાચા સંતમાં દોષ જણાવે છે. વિશ્વાસી લોકો દંભીને ભગવાન જેવા માને છે ને બીજાનો દોષ લે છે. દંભી અધિક વાણી રાખતો હોવાથી તેને સૌ તરત માને છે પણ સરળ નિર્દંભી સંતને માને નહીં. દંભીનો સત્સંગ પણ અધિક દેખાય, તે લોક ઠગવા વર્તે છે. સાચા સંત દંભીને નખ શીખ ઓળખે છે પણ તેની પ્રતિષ્ઠા ભંગ કરતા નથી. દંભી હોય તે બને તેટલો છાનો સંતનો દ્રોહ કર્યા વિના રહે નહીં, ઉપરથી સારો રહે. એવાનો સંગ કરે તેને સંત હરિભક્તોનો ભાવ ન રહે ને કુસંગને તે અધિક સત્સંગ માને છે. વડતાલમાં ગોમતી કાંઠે સભાજનોને વાત કરતા શ્રી હરિએ કહ્યું, સત્સંગ કરે છે તે મોક્ષના ખપવાળા છે, પણ સમજણમાં બહુ ફેર છે તે રૂચિ અને ભાવથી દેખાય છે. ભગવાન વિના ક્યાંય સુખ ન માને તેવા હજારોમાં એકાદ જ હોય. દંભીને તો અમે યથાર્થ ઓળખીએ છીએ, દંભી તો સાચાથી પણ અધિક ભાવ દેખાડે છે, તેથી સાચા હરિભક્તો તેમાં લેવાઈ જાય છે. પોતાને લોકો માને તેમાં જ દંભીઓને વર્તવાનું ધ્યાન હોય છે. દંભીનું જ્ઞાન ગુપ્ત હોય છે, તેને જે માને તેની તે પ્રશંસા કરે છે અને તેને ખોદે તેને કુસંગી માને છે. પણ કપટીને જે સરસ માને છે તે કપટીની ગતિ જ પામે છે, માટે વિચારીને કપટીને પારખી લેવો. કપટ કળ્યામાં આવે તો જાહેર ન થાય તેમ તેની શિક્ષા કરવી, જેથી સત્સંગની લાજ જાય નહીં. સર્વોપરી સત્સંગની અપાર આબરૂ છે, તેનું જતન કરે તો જ રહે. મમત્વ હોય તેટલું જતન થાય. જેને પોતાના જેવી જ સત્સંગનું જતન કરવાની વૃત્તિ હોય તે ભગવાન સમાન ગુણવાળો કહેવાય. વડતાલમાં ઉત્સવ બાદ શ્રી હરિએ હરિજનોને વાત કરતા કહ્યું, સાચા કરતા દંભીનું બહુ દેખાય પણ ધર્મ નિયમથી ખસે છે ત્યારે કોઈ ભાવ રાખતું નથી. દંભી ફાવે તેવો હોય પણ અમે એવી પ્રથા બાંધી છે ને ત્યાગી ગૃહિની એવી સડક કરી છે કે તેનાથી સત્સંગ વિરુદ્ધ વાત થઈ શકે નહીં. નટના દોરની પેઠે સાવધાન થઈને વર્તે ને ગફલત ન રાખે તો જ ત્યાગી અને ગૃહી પોતપોતાની પ્રથામાં વર્તી શકે. પ્રથા લોપે તો પોતે લોપાઈ જાય એવી અમે વેદ પુરાણ સંમત પ્રથા હજાર વાર તપાસીને બાંધી છે. આમોદમાં દીનાનાથ ભક્તને ઘરે શ્રી હરિએ વાત કરતા કહ્યું, ભગવાનનો જેને ખપ નથી તે દુર્બુદ્ધિ રહે છે. કપટનો ત્યાગ કરી સત્સંગ કરે તો દુર્બુદ્ધિ ટળે. નિષ્કપટ વર્તે તે જ બુદ્ધિશાળી છે. આચરણમાં કપટ રહે તેટલો નિર્મત્સર સંત સાથે અંતરાય રહે. કપટ રાખે તેટલું દુઃખ મળે જ છે. શરીરમાં તેને એવો વ્યાધિ થાય છે કે જાણીએ જીવ હમણાં નીકળી જશે. નિષ્કપટ સંતમાં કપટ પરઠે તો તે કપટ દોષ તેને વળગે છે. જો પોતામાં દોષ દેખતો રહે તો તેને રતિભાર દુઃખ રહેતું નથી. બીજાના ગુણ ગ્રહે તે ઉત્તમ પુરુષ કહ્યો છે. ગુણગ્રાહ્યતા એવો ગુણ છે કે તેનાથી ઉત્તમ કીર્તિ પ્રાપ્ત થાય છે. સુરતમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, કપટ તજી જે ભક્તિ કરે છે તેને દુઃખ આવે ત્યારે એ દુઃખને ટાળવા બીજા નિષ્કપટ સંત હરિભક્તો ભગવાનની પ્રાર્થના કરે છે. તેવાની નિષ્કામ પ્રાર્થનાથી શ્રીહરિ જરૂર સહાય કરે છે, પણ કપટીની તે સહાય કરતા નથી. માટે કપટનો ત્યાગ કરીને સત્સંગ કરવો.
પ્રગટ ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
પોતાને સેવ્યા હોય એને દેશકાળ, જેમ સૂર્ય ત્રણ પ્રકારના દેશકાળ છે, આમ સંસારમાં કે આદિ વ્યાધિ ઉપાધિ આપણે કહીએ તન ધન મન, રજોગુણ તમોગુણ સત્વગુણ. એક દેહની બીમારી હોય ત્યારે સહન કરવું અઘરું પડે, એક ધનની બીમારી હોય ત્યારે સહન કરવું અઘરું, અંતગણની બીમારી હોય ત્યારે સહન કરવું અઘરું. ત્રણ પ્રકારના દેશકાળ. શબ્દ સરસ વાપર્યો છે કે મોટાને જેને સેવ્યા હોય. દર્શન એ સેવન નથી, સેવા એ સેવન નથી. હું સમજાવું છું, દેહમાં બીમારી હોય ને કદાચ સંજોગોના દિન તમારું જતન ન થયું, તમારું ધ્યાન ન રખાયું, અને તેવી વખતે પ્રેરક પ્રવર્તક સમગ્ર શરીરના દસે ઇન્દ્રિયોને ચારે અંતકરણના પ્રેરક ભગવાન છે, પ્રકાશક ભગવાન છે, એને લઈને આખું શરીર ચેતન છે. આવી પ્રભુ અને આવી સંતની પ્રાપ્તિ થઈ તો મને એ રોગનો ભાર ન રહેવો જોઈએ. રોગ સહન ન થાય તો ભજન કરીએ, પણ રોગનો ભાર રહે એમ નિષ્ઠાની કચાસ કહેવાય, સેવનની કચાસ કહેવાય. સેવન એટલે પ્રથમ 27:37-62 ભગવાનને કાળ જીવા ન જાણે, કર્મ જીવા ન જાણે, માયા જીવા ન જાણે, પ્રધાન પુરુષ જીવા ન જાણે, વિરાટ નારાયણ જેવા મૂળ પુરુષ જેવા ન જાણે, ભગવાન તે ભગવાન, એને ભગવાન સર્વે ગુણ આપી દે. પદનાથ પ્રથમ 62 ભગવાનને કાળ જીવા ન જાણે એટલે શું, એને વૃદ્ધાવસ્થા નથી, એને ગળપણ નથી, એને યુવાની નથી, એને કોઈ રોગ નથી, એ પર છે. કાળ એના શરીરને સ્પર્શી ન શકે, કાળના કોન્ટ્રોલર છે. ભગવાન દરેક ક્રિયાઓથી પર છે, કોઈ કર્મ રજોગુણ તમોગુણ કે સત્વગુણ એને બંધન ન કરે. ભગવાન ગમે તેવું ચરિત્ર કરે પણ એને એનામાં માયા નથી, માયાથી પર છે. એવું જે જાણે એને સેવન કર્યા કહેવાય. દેહનો રોગ બત્તેવો છે પ્રમાણે દરેકમાં આવવાનો, આવવાનો જ દેહથી તોતના જુદા કરવાના છે. દેહને આપણે કોઈ સંબંધ નથી, મારે માઇકને કોઈ સંબંધ નથી, એમ મારે મારા દેહ સાથે કોઈ સંબંધ નથી. આત્મા તદ્દન અલગ છે. નિરંતર એક જાન પર રાખવું, ઇન્દ્રિય અંતકરણના પ્રકાશક, 600 બત્સ્યાનના પ્રકાશક, હલનચલન ક્રિયાયોગના કરતા હરતા ભગવાનને સંત છે. સેવન કર્યું કહેવાય. એક ધનની બીમારી આવી, બહુ પ્રયત્નો કરવા છતાં જયારે મિઝરેબલી ફેલ જઈએ, દેશકાળ આવી ગયા, નોકરી સારી હોય તૂટી જાય, દેશકાળ આવી ગયા, ખેતી બહુ સારી હોય ન પાકે, દેશકાળ આવી ગયા, કોઈ સંજોગોના રીંચોડ તમારા ઘરમાંથી ખાતર પાડી ગયા, દિશકાળ આવી ગયા. આ એક ધનની બીમારી છે. સૂર્ય આગળ અંધારું રહી શકે નહીં એમ નિષ્ઠાવાળાની આગળ આવી કદાચ બીમારી આવી જાય અને ભાર ન રહે. 33 કોટી દેવતા અને બ્રહ્માંડનો ભાર ન રહે. પરાત્પર પુરુષોત્તમ નારાયણનો હું સેવક છું. મરણ આપનાર બી એ ને લઈ જનાર બી એ, શરીર આપનાર બી એ ને રોગ મૂકનાર બી એ. જે કઈ પરિસ્થિતિ ઉભી થાય છે એનું કારણ છે નિષ્ઠાગ્રહ કરવા, સેવન કરવા. ત્રીજા છે મનના દેશકાળ. મનના દેશકાળ એટલે હૈયાને વિશે રજુગુણ તમોગુણના સત્વગુણ એ ભાવમાં ખેંચી ગયા એટલે મનના દેશકાળ લાગ્યા કહેવાય. પ્રથમ સૌરના વિવેક પ્રમાણે જીવી એટલે મનના દેશકાળથી પર થયા કહેવાય. દેહ છે દોષ હોય, તત્વના દોષ છે, એકાવન ભૂત શરીર, દસ ઇન્દ્રિયો અને ચાર અંતગણ તત્વ છે, પ્રભુએ આપ્યા છે, એમના દોષ હોય જ, કચરો ભરેલો છે જ, પણ ભેળા એના ભેગા ભીડા ના થઈ જવાય, મન બુદ્ધિના આકારે ના થઈ જવાય, એ દેશકાળ ન લાગ્યો કહેવાય. ફિઝિકલી નપાસ ન થઈએ મન બુદ્ધિ ચિત્ત અહમ ને ઇન્દ્રિયોથી, એ મનના દેશકાળ ન લાગે. મન બુદ્ધિના આકારે થઈ ગયા એ મનના દેશકાળ કહેવાય. મન બુદ્ધિથી મનુષ્યભાવથી આવી જાય, ભાવફેરમાં જતું રહેવાય, અભાવ ગુણમાં જતું રહેવાય, વરાભાવમાં જતું રહેવાય, ઉદાસીનતા બેચેનીમાં જતું રહેવાય, હવે સત્સંગ નહીં થાય બસ, એ મનના દેશકાળ કહેવાય. એને હટાવીને પ્રભુનું બળ લઈએ, ક્યાં પ્રભુ ને ક્યાં માયા, આટલો ખૂનામાં બેસીને વિચાર કરીએ તો મનના દેશકાળ ઉડી જાય.
આત્મીય સમાજની જય જય જય. ગુરુ હરિ સુવર્ણ દીક્ષા મહોત્સવની જય જય જય.